એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સ્વાગત છે સૌનું. આજની આપણી ચર્ચા યુરોપના ઇતિહાસના એક એવા વિષય પર છે જેનું નામ લગભગ બધાએ સાંભળ્યું હશે, પણ કદાચ એની સાચી ઓળખ બહુ ઓછા જાણે છે. પવિત્ર રોમન સામ્રાજ્ય, એટલે કે હોલી રોમન એમ્પાયર, HRE.
હજાર વર્ષ ચાલ્યો.
હા, હજાર વર્ષ, પણ મોટા ભાગે એને નબળું, જૂનું ને અસ્તવ્યસ્ત જ ગણવામાં આવે છે. પેલી વોલ્ટેરની મજાક તો પ્રખ્યાત જ છે, ખબર છે ને?
હા, પેલી ન પવિત્ર, ન રોમન, ન સામ્રાજ્ય. બરાબર
બરાબર.
પણ શું આ ખરેખર સાચું છે? એટલે શું હજાર વર્ષ ટકી રહેલી કોઈ વ્યવસ્થા ફક્ત નિષ્ફળતા જ હોઈ શકે? આજ સવાલ આ જ મુદ્દાને કેન્દ્રમાં રાખીને જોઆકિમ વેલીએ પુસ્તક લખ્યું છે, ધ હોલી રોમન એમ્પાયર, અ થાઉઝન્ડ યર્સ ઓફ યુરોપ્સ હિસ્ટ્રી. અને એ જે ચિત્ર રજૂ કરે છે ને, એ બિલકુલ અલગ છે.
એ જ તો રસપ્રદ વાત છે. વેલીનું કહેવું છે કે આપણે એચઆરઈને ખોટા ચશ્માથી જોઈએ છીએ, એટલે કે કદાચ એ નિષ્ફળ નહોતું, પણ એક અલગ જ પ્રકારનું, પોતાના સમય માટે કદાચ સફળ મોડેલ હતું. આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આ વિશાળ સામ્રાજ્ય ખરેખર હતું શું, એના ધ્યેયો શું હતા, અને શા માટે એની આખી કહાણી આજે પણ, હા આજે પણ મહત્વની છે, ખાસ કરીને જ્યારે આપણે આજની આ જટિલ દુનિયામાં શાસન અને સહકારના નવા રસ્તા શોધી રહ્યા છીએ.
અને આ જે નવો દૃષ્ટિકોણ છે ને, એની પાછળ જોઆકિમ વેલીનો દાયકાઓનો અભ્યાસ છે. એ કંઈ એમનેમ નથી કહેતા.
હા, એ તો છે જ.
એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જર્મન ઇતિહાસ અને વિચારના પ્રોફેસર એમેરિટસ છે, અને પવિત્ર રોમન સામ્રાજ્યના ઇતિહાસ પર, ખાસ કરીને એના પ્રારંભિક આધુનિક કાળ પર, અંગ્રેજી ભાષાના ટોચના નિષ્ણાતોમાં એમની ગણના થાય છે. બ્રિટિશ એકેડેમીના ફેલો પણ છે, જે એમની વિદવત્તાની સાબિતી છે.
પણ ખાલી જાણકારી જ નહીં, એમની જોવાની રીત, એમની દ્રષ્ટિ પણ ખાસ છે, ખરું ને?
ચોક્કસ. વેલીની ખાસિયત એ છે કે એમણે જર્મન આર્કાઇવ્સમાં ઊંડું સંશોધન કર્યું છે. ખાલી રાજાઓ અને યુદ્ધોના ઇતિહાસથી આગળ જોયું છે એમણે.
એટલે કાયદાકીય, સામાજિક પાસાઓ પર ભાર મૂક્યો છે.
હા, બરાબર. એમને સામ્રાજ્યની કાનૂની વ્યવસ્થા, એની સામાજિક રચના, સાંસ્કૃતિક પાસાઓ, આ બધું જોયું છે. અને સૌથી મહત્વની વાત કહું,
હા,
તેઓ 19મી સદીના જર્મન રાષ્ટ્રવાદના પ્રભાવથી મુક્ત થઈને વિચારે છે. એ જમાનામાં કેવું હતું કે એક મજબૂત કેન્દ્રીય દેશ આદર્શ ગણાય, અને એ માપદંડથી તમે જુઓ તો એચઆરઈ હંમેશા ઊણું જ ઉતરે.
ઓહ, એટલે વહેલી કહે છે કે એચઆરઈને આધુનિક દેશ બનાવવાનો કોઈ અધૂરો પ્રયાસ ન ગણો. એ જે ખરેખર હતું, એટલે કે જ્યાં સત્તા વહેંચાયેલી હતી, જ્યાં અલગ અલગ રાજ્યો અને શહેરો વાટાઘાટોથી એમ કે કામ ચલાવતા હતા, એ રીતે એને સમજો.
બરાબર, આ જ વાત એમને અલગ પાડે છે.
તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? મુખ્ય વાત શું કહેવા માંગે છે વેલી?
એને યુરોપના ઇતિહાસની એક લાંબી અને ખૂબ જ ગેરસમજ થયેલી રાજકીય રચના તરીકે જુઓ, ખાસ કરીને 1429થી 1806ના સમયગાળામાં.
અને એમની મુખ્ય દલીલ શું છે?
એમની મુખ્ય દલીલ એમ કે સીધી અને સ્પષ્ટ છે, એચઆરઈ નબળું કે નિષ્ફળ નહોતું. આપણે જે ભૂલ કરીએ છીએ તે એ છે કે એને આધુનિક રાષ્ટ્ર રાજ્યના માપદંડથી માપીએ છીએ. એચઆરઈનો મૂળ હેતુ જ અલગ હતો.
એટલે એનો ધ્યેય મજબૂત કેન્દ્રીય સત્તા બનાવવાનો હતો જ નહીં, એવું?
કદાચ નહીં, મોટા ભાગે નહીં.
તો પછી પ્રશ્ન થાય કે હજાર વર્ષ સુધી આટલી વિકેન્દ્રિત વ્યવસ્થા ચાલી કઈ રીતે? એનું રહસ્ય શું?
વહેલીના મતે રહસ્ય તેના કાનૂની અને બંધારણીય માળખામાં હતું. એચઆરઈનો મુખ્ય ઉદ્દેશ્ય, એનો ગોલ, શાંતિ જાળવવાનો હતો. એના અસંખ્ય સભ્યો, મોટા રાજકુમારોથી માંડીને નાના શહેરો સુધી, એમની વચ્ચેના સંઘર્ષોને ઉકેલવાનો અને એમના અધિકારોનું રક્ષણ કરવાનો હતો. તે એક પ્રકારનો કાયદાનો સમુદાય હતો, કાયદાનો, રેક્સ કે માઇન શાફ્ટ જેને કહેવાય.
એટલે કે તાકાત લશ્કરમાં કે રાજામાં નહીં, પણ કાયદા અને સંસ્થાઓમાં હતી.
હા, મોટાભાગે કાયદા અને સંસ્થાઓમાં. આ કાનૂની માળખું અને સંસ્થાઓ જ હતી જેણે સદીઓ સુધી મધ્ય યુરોપમાં સ્થિરતા અને એક સહિયારી ઓળખ પૂરી પાડી.
અને એનો અંત?
વહેલી ભારપૂર્વક કહે છે કે તેનો અંત અંદરની કોઈ નબળાઈથી નહોતો આવ્યો, પણ નેપોલિયનના ફ્રાન્સ જેવા જબરદસ્ત બાહ્ય આક્રમણને કારણે આવ્યો. અંદરથી નહીં, બહારથી તૂટ્યું. ચાલો હવે થોડું ઊંડા ઉતરીએ, જોઈએ કે વહેલી પોતાની વાત સાબિત કરવા માટે ઇતિહાસના કયા તબક્કાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પહેલો મહત્વનો સમયગાળો છે શાહી સુધારણા, ઇમ્પિરિયલ રિફોર્મ, લગભગ 1493થી 1555.
હા,
સામાન્ય રીતે એવું મનાય છે કે આ સમયે એક મજબૂત રાજ્ય બનાવવાનો પ્રયાસ થયો હશે કેન્દ્રીકરણનો.
પણ વહેલી એવું નથી માનતા, ખરું?
ના, બિલકુલ નહીં. તેઓ કહે છે કે આ સુધારાનો હેતુ કેન્દ્રીકરણ નહોતો, પણ સાથે મળીને શાસન કરવાની એક વધુ વ્યવસ્થિત, શું કહેવાય, કાર્યકારી પ્રણાલી સ્થાપવાનો હતો.
કોઈ ઉદાહરણ?
આનો સૌથી મોટો પુરાવો છે 1495નો શાશ્વત જાહેર શાંતિ, ઈવિગર લેન્ડ ફ્રીડેનો કાયદો. આ કાયદાએ શું કર્યું? તેણે ખાનગી યુદ્ધો અને ઝઘડાઓ પર પ્રતિબંધ મૂક્યો. નક્કી થયું કે ભાઈ, હવેથી વિવાદોનો ઉકેલ હિંસાથી નહીં પણ કાયદાથી આવશે.
પણ કાયદો બનાવવો એક વાત છે, એનો અમલ કરાવવો બીજી વાત. એના માટે કોઈ વ્યવસ્થા હતી?
હા, એના માટે જ ઇમ્પિરિયલ કેમેરલ કોર્ટ, રેઇક્સ ગામરગીરિચ જેવી સુપ્રીમ કોર્ટ બની. અને રસપ્રદ વાત એ છે કે આ કોર્ટનો ખૂબ ઉપયોગ થતો હતો. હજારો કેસ નોંધાયા હતા.
ઓહ
હા, જે બતાવે છે કે નાના મોટા સૌ સભ્યોને આ કાનૂની વ્યવસ્થા પર ભરોસો હતો. સાથે સાથે ઇમ્પિરિયલ ડાયટ, રાઇક્સટાક જેવી સભા હતી, જ્યાં શાસકો ભેગા મળે, ચર્ચા કરે, વાટાઘાટો કરે. આ બધું દર્શાવે છે કે સામ્રાજ્યનો પાયો કાયદા અને સહમતિ પર હતો, કોઈ એક વ્યક્તિની મરજી પર નહીં.
સમજાયું. પણ પછી આવ્યો એક મોટો પડકાર, પ્રોટેસ્ટન્ટ સુધારણા, રેફોર્મેશન, લગભગ 1517 થી 1618. માર્ટિન લ્યુથર, ધર્મના ભાગલા. સામાન્ય સમજ તો એવી છે કે આનાથી સામ્રાજ્ય ભાંગી ગયું હશે, એકતા તૂટી ગઈ હશે.
હા, એ પરંપરાગત મત છે. પણ વહેલી અહીં પણ જુદો મત રજૂ કરે છે. એ સ્વીકારે છે કે ધાર્મિક ભાગલા મોટી કટોકટી હતી, એમાં ના નહીં. પણ એમની દલીલ એ છે કે સામ્રાજ્યની રાજકીય અને કાનૂની વ્યવસ્થા આ પડકારને પહોંચી વળવામાં આશ્ચર્યજનક રીતે સફળ રહી.
કઈ રીતે? ધર્મના નામે તો ભયંકર યુદ્ધો થયા હતા ને યુરોપમાં.
થયા હતા, ચોક્કસ થયા હતા. પણ એ પહેલાં સામ્રાજ્યએ સમાધાન શોધવાનો પ્રયાસ કર્યો હતો. તેનું ઉત્તમ ઉદાહરણ છે ઓગ્સબર્ગની શાંતિ, 1555.
હા, એના વિશે સાંભળ્યું છે.
આ એક સમજૂતી હતી, એક બંધારણીય સમાધાન. તેણે કુયુજ રેજિયો ઇયુઝ રેલિજિયો સિદ્ધાંત આપ્યો, એટલે કે જેનું રાજ્ય તેનો ધર્મ. શાસક નક્કી કરી શકે કે તેના પ્રદેશમાં કયો ધર્મ પડાશે, કેથોલિક કે લ્યુથરન, બરાબર?
હા, પણ એ સંપૂર્ણ ધાર્મિક આઝાદી તો ન જ કહેવાય. દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પાડવાની છૂટ નહીં.
બિલકુલ નહીં, એ આદર્શ નહોતું. પણ એ સમય માટે એક જ રાજકીય છત્ર નીચે ધાર્મિક વિવિધતાને સંભાળવાનો આ એક મોટો અને શું કહેવાય, વ્યવહારુ કાનૂની પ્રયાસ હતો. અને આ સમજૂતીએ લગભગ 60 વર્ષ સુધી મોટા પાયે શાંતિ જાળવી રાખી.
60 વર્ષ?
હા.
આ બતાવે છે કે સામ્રાજ્ય જડ નહોતું, એ બદલાતા સંજોગો પ્રમાણે પોતાના નિયમો બદલી શકતું હતું, અનુકૂલન સાધી શકતું હતું, કટોકટીમાંથી પણ રસ્તો કાઢવાનો પ્રયાસ કરતું હતું. પણ આ શાંતિ, જેમ તમે કહ્યું, કાયમી ન રહી. અને પછી આવી 30 વર્ષનું યુદ્ધ, 1618 થી 1648ની ભયાનકતા, યુરોપના ઇતિહાસનું એક કાળું પ્રકરણ.
હા,
ઘણા લોકો આ યુદ્ધને સામ્રાજ્યની નિષ્ફળતાનો છેલ્લો અધ્યાય માને છે. લાખો લોકો મર્યા, આખો પ્રદેશ તબાહ થઈ ગયો. લાગે કે બસ, હવે આ સામ્રાજ્ય ગયું.
તો શું વહેલી આને પણ સામ્રાજ્યની નિષ્ફળતા નથી ગણતા? આ કેવી રીતે શક્ય છે આટલી તબાહી પછી?
ના ના, વહેલી એમ નથી કહેતા કે યુદ્ધ ભયાનક નહોતું કે તબાહી નહોતી થઈ. એ તો હકીકત છે, પણ તેઓ તેના કારણો અલગ રીતે જુએ છે. તેઓ કહે છે કે યુદ્ધ સામ્રાજ્યના મૂળભૂત બંધારણની કોઈ આંતરિક ખામીને લીધે નહોતું થયું.
તો પછી કારણો વધુ જટિલ હતા. કેટલાક શાસકોની મહત્વાકાંક્ષાઓ, બંધારણની કેટલીક અસ્પષ્ટતાઓનો ગેરલાભ લેવાયો, અને ખાસ કરીને બહારની શક્તિઓ જેમ કે ફ્રાન્સ અને સ્વીડન, એમનો હસ્તક્ષેપ. શરૂઆત તો એક બંધારણીય કટોકટીથી થઈ હતી, જ્યારે સમ્રાટ ફોર્ડિનેન્ડ II એ વધુ સત્તા પોતાના હાથમાં લેવાનો અને કેથોલિક ધર્મ લાદવાનો પ્રયાસ કર્યો.
પણ આનાથી વહેલીની મુખ્ય વાત કેવી રીતે સાબિત થાય છે? યુદ્ધ તો થયું જ ને.
એટલે મુદ્દો એ છે કે યુદ્ધની આ ભયાનકતા પછી જે સમાધાન થયું, વેસ્ટફેલિયાની શાંતિ, 1648 તેણે સામ્રાજ્યને ખતમ ન કર્યો, ઉલટું તેને એક નવો વધુ સ્પષ્ટ બંધારણીય આધાર આપ્યો.
એમ?
હા, યુદ્ધના અનુભવે લોકોને શાંતિ અને કાયદાના શાસનનું મહત્ત્વ બરાબર સમજાવ્યું. લોકો જૂની વાટાઘાટોવાળી વ્યવસ્થામાં પાછા ફરવા માંગતા હતા. આ દર્શાવે છે કે તેઓએ વ્યવસ્થાને મૂલ્યવાન ગણતા હતા, નિષ્ફળ નહીં.
આપણને લઈ જાય છે ચોથા અને કદાચ વહેલીની દલીલના સૌથી મહત્ત્વના ભાગ પર. બરોક સામ્રાજ્ય, નવું બંધારણ અને સ્થિર શાંતિ 1648 થી 1740, એટલે કે વેસ્ટફેલિયાની સંધિ પછીનો 150 વર્ષનો સમય.
હા, કારણ કે અહીં વહેલી પરંપરાગત ઇતિહાસને સીધો પડકારે છે. સામાન્ય રીતે શું મનાય છે કે વેસ્ટફેલિયાએ સામ્રાજ્યને નબળું પાડી દીધું, એના ટુકડે ટુકડા કરી નાખ્યા.
હા, એવું જ સાંભળ્યું છે.
પણ વહેલી કહે છે ઉલટું થયું. વેસ્ટફેલિયા સામ્રાજ્યની કબર નહોતી, પણ તેના પુનર્જન્મનો આધાર બની, એના નવીકરણનો પાયો બની.
આ કઈ રીતે? એ સંધિએ તો સામ્રાજ્યના સભ્યોને રાજ્યોને વધુ સ્વાયત્તા આપી હતી ને?
બરાબર, એણે જર્મન લિબર્ટીઝ ને પુષ્ટિ આપી, એટલે કે રાજ્યો અને શહેરોના બંધારણીય અધિકારો અને સ્વાયત્તાને માન્યતા આપી. સમ્રાટની સત્તા મર્યાદિત થઈ, એ વાત સાચી, પણ વહેલી આને નબળાઈ નથી ગણતા.
તો શું ગણે છે?
એ આને સામ્રાજ્યની વાસ્તવિકતાની સ્વીકૃતિ ગણે છે. આનાથી શું થયું? સામ્રાજ્ય એક રક્ષણાત્મક સંઘ તરીકે વધુ સ્પષ્ટ બન્યું. તેનો મુખ્ય હેતુ હવે બહારના દુશ્મનો સામે, ખાસ કરીને ફ્રાન્સ અને ઓટોમન સામ્રાજ્ય સામે, સામૂહિક સુરક્ષા પૂરી પાડવાનો હતો.
અને એમાં તે સફળ રહ્યું?
વહેલી પુરાવા આપે છે કે આ ભૂમિકામાં તે ઘણીવાર સફળ પણ રહ્યું. શાહી સૈન્ય હતું અને એ કામ કરતું હતું.
એટલે કે વેસ્ટફેલિયા પછીનું સામ્રાજ્ય શાંત હતું, સ્થિર હતું અને પોતાના મુખ્ય ધ્યેય આંતરિક શાંતિ અને બાહ્ય સુરક્ષા જાળવવામાં મોટાભાગે સફળ રહ્યું. આ વહેલીની મુખ્ય થીસિસને મજબૂત કરે છે કે એચઆરઈને તેના પોતાના માપદંડથી જુઓ, આધુનિક રાષ્ટ્ર રાજ્યના નહીં.
બરાબર, પણ આ સ્થિરતા હંમેશા ન રહી. છેલ્લો તબક્કો આવે છે અંતિમ સદી. આંતરિક પડકારો અને બાહ્ય વિસર્જન, આશરે 1740 થી 1806. અહીં વહેલી સમજાવે છે કે સામ્રાજ્યનો અંત શા માટે અને કેવી રીતે આવ્યો, અને ફરી તેઓ ભાર મૂકે છે કે તે અંદરથી સડી ગયું નહોતું.
તો પછી શું થયું? કયા નવા પડકારો આવ્યા જે તે સહન ન કરી શક્યું?
બે મુખ્ય પડકારો ઊભા થયા. પહેલો, સામ્રાજ્યની અંદરથી જ પ્રશિયાનો ઉદય. ફ્રેડરિક ધ ગ્રેટના નેતૃત્વ હેઠળ પ્રશિયા એક મોટી લશ્કરી તાકાત બની ગયું. હવે શું થયું? સામ્રાજ્યનો જ એક શક્તિશાળી સભ્ય સમ્રાટને, જે સામાન્ય રીતે ઓસ્ટ્રિયાના હેબ્સબર્ગ વંશના હતા, પડકારવા લાગ્યો. આ ઓસ્ટ્રિયા અને પ્રશિયા વચ્ચેની હરીફાઈ, જેને જર્મન દ્વૈતવાદ કહે છે, તેણે સામ્રાજ્યની એકતા અને સામૂહિક સુરક્ષાની ક્ષમતાને નબળી પાડી દીધી. અંદર જ બે મોટા ખેલાડી સામસામે આવી ગયા.
અને બીજો પડકાર, જેણે છેલ્લો ઘા કર્યો,
ફ્રેન્ચ ક્રાંતિ અને નેપોલિયન. આ એક અભૂતપૂર્વ બાહ્ય આઘાત હતો, જેની સામે ટકવું લગભગ અશક્ય હતું. નેપોલિયનની સેનાઓએ ઓસ્ટ્રિયા અને પ્રશિયા બંનેને હરાવી દીધા.
હા,
પછી તેણે સામ્રાજ્યને વ્યવસ્થિત રીતે તોડી પાડ્યું. જર્મન રાજ્યોને પોતાની મરજી મુજબ ફરીથી ગોઠવ્યા અને છેવટે 1806માં છેલ્લા સમ્રાટ ફ્રાન્સિસ II ને પદ છોડવાની ફરજ પડી. સામ્રાજ્યનો અંત આવ્યો.
એટલે અંત બાહ્ય કારણોસર થયો?
આમ વહેલીની વાત પૂરી થાય છે. એચઆરઈ પોતાના આંતરિક વિરોધાભાસોના ભાર નીચે નહોતું દબાયું, તેને એક બાહ્ય અત્યંત શક્તિશાળી લશ્કરી અને વૈચારિક બળ દ્વારા નષ્ટ કરવામાં આવ્યું. તેનો અંત યુરોપમાં એક નવા યુગની શરૂઆત હતી, પોતાની નિષ્ફળતાનું પરિણામ નહીં.
બાહ, આ આખી ચર્ચા ખરેખર આંખ ખોલનારી છે. ચાલો આપણે વહેલીના પુસ્તકમાંથી કેટલાક મુખ્ય સંદેશાઓ તારવીએ. પહેલો અને સૌથી મહત્વનો, મને લાગે છે, નિષ્ફળતાના લેબલ પર સવાલ ઉઠાવો. એચઆરઈને આધુનિક રાષ્ટ્ર રાજ્યના ચશ્માથી જોવાનું બંધ કરવું જોઈએ.
બરાબર.
તેના ધ્યેયો અલગ હતા, શાંતિ, કાયદો, વિવિધતાનું સંચાલન, અને એ ધ્યેયોમાં તે મોટાભાગે સફળ રહ્યું. આપણે ક્યારેક આપણા પોતાના ઇતિહાસમાં પણ ભૂતકાળની રચનાઓને આજના માપદંડથી જ નથી માપતા, એ વિચારવા જેવું છે.
સાચી વાત છે. બીજો મુદ્દો જે સ્પષ્ટ થાય છે તે કાયદાના શાસનનું મહત્ત્વ. એચઆરઈની તાકાત તેની સેના કે કેન્દ્રીય વહીવટમાં ઓછી હતી, પણ તેના કાનૂની માળખા અને અદાલતો પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતામાં વધુ હતી. લોકો વિવાદોના ઉકેલ માટે હિંસાને બદલે કાયદાનો આશરો લેતા હતા. આજે પણ આ જ વાત સ્થિર સમાજનો પાયો છે.
શાસન એચઆરઈમાં સત્તા વહેંચાયેલી હતી. કેન્દ્ર એટલે કે સમ્રાટ અને પરિઘ એટલે કે સામ્રાજ્યના સભ્યો વચ્ચે સતત સમાધાન અને વાટાઘાટો ચાલતી. આ કદાચ ધીમી પ્રક્રિયા હશે, પણ તેણે નાના રાજ્યોના અધિકારોનું રક્ષણ કર્યું અને કોઈ એક વ્યક્તિને નિરંકુશ બનતા રોકી. આધુનિક લોકશાહીના ચેક્સ એન્ડ બેલેન્સ જેવું જ કંઈક, નહીં?
હા, ચોક્કસ. ચોથો સંદેશ છે અનુકૂલન ક્ષમતા. સામ્રાજ્ય ધાર્મિક ભાગલા અને ભયાનક યુદ્ધો જેવી મોટી કટોકટીઓમાંથી પસાર થયું, પણ તૂટી પડવાને બદલે તેણે પોતાની જાતને પુનઃગઠિત કરી નવા નિયમો બનાવ્યા. આ લવચિકતા જ તેની દીર્ઘાયુષ્યનું કારણ હતી. આજની સંસ્થાઓ માટે પણ આ મોટો બોધપાઠ છે કે બદલાવ સાથે કઈ રીતે અનુકૂલન સાધવું.
અને છેલ્લે બહુવિધ ઓળખ અને અંત. એચઆરઈના લોકો એક સાથે પોતાના પ્રદેશ, દાખલા તરીકે હું બાવેરિયન છું, પોતાના ધર્મ, દાખલા તરીકે હું લ્યુથરન છું, અને સામ્રાજ્ય, હું સામ્રાજ્યનો નાગરિક છું, પ્રત્યે વફાદાર રહી શકતા હતા. આ રસપ્રદ છે. અને તેનો અંત આંતરિક વિખવાદથી નહીં, પણ બાહ્ય આક્રમણથી આવ્યો. આપણા દેશમાં પણ પ્રાદેશિક, ધાર્મિક, રાષ્ટ્રીય જેવી બહુવિધ ઓળખો કેવી રીતે સાથે રહે છે એના પર વિચારવા જેવું છે.
વહેલીના પુસ્તકમાં આવા ઘણા વિચારો છે જે આપણને વિચારતા કરી દે. ચાલો કેટલાક મુખ્ય નિવેદનો જેવા વિચારો પર નજર કરીએ અને તેનો અર્થ સમજીએ.
હા, એ સારું રહેશે.
પહેલો વિચાર, પવિત્ર રોમન સામ્રાજ્યને જર્મન રાષ્ટ્ર રાજ્ય બનાવવાનો નિષ્ફળ પ્રયાસ તરીકે નહીં, પણ કાયદા અને શાંતિને કેન્દ્રીય શક્તિ કરતાં વધુ મહત્વ આપતી બહુસ્તરીય શાસનની સફળ પ્રણાલી તરીકે જોવું જોઈએ.
આ તો આખા પુસ્તકનો સાર આવી ગયો. માપદંડ બદલો તો સફળતા દેખાશે. એચઆરઈનો ગોલ અલગ હતો, અને એ ગોલમાં તે મોટે ભાગે સફળ હતો. સફળતાની વ્યાખ્યા બદલવાની વાત છે.
બરાબર. બીજો વિચાર, વેસ્ટફેલિયાની શાંતિ સામ્રાજ્યની કબર નહોતી. તે પછીના 150 વર્ષ માટે તેના નવીકરણ અને નોંધપાત્ર રીતે સ્થિર અસ્તિત્વનો પાયો હતો.
આ સાંભળીને તો આશ્ચર્ય થાય. આપણે તો હંમેશા એવું ભણ્યા કે વેસ્ટફેલિયાથી સામ્રાજ્ય ખતમ થઈ ગયું, નબળું પડ્યું. પણ વહેલી કહે છે કે ના, એનાથી તેને નવું જીવન મળ્યું, નવી દિશા મળી. ઇતિહાસને જોવાની કેટલી અલગ રીત.
ત્રીજો વિચાર, સદીઓ સુધી સામ્રાજ્યની સંસ્થાઓ, ખાસ કરીને અદાલતોનું મુખ્ય કામ રાજકીય ઝઘડાઓને કાનૂની વિવાદોમાં ફેરવવાનું હતું. સંઘર્ષનું આ ન્યાયીકરણ, યુરિડિફિકેશન, યુરોપના રાજકીય વિકાસમાં સામ્રાજ્યનું મોટું યોગદાન હતું.
એટલે કે લડાઈને કોર્ટમાં લઈ જવી, તલવારને બદલે દલીલ અને કાયદાથી ફેંસલો કરવો, આ ખરેખર સંઘર્ષ નિવારણની અનોખી અને રચનાત્મક રીત હતી. ઝઘડાને કાયદાકીય સ્વરૂપ આપવું.
ચોક્કસ. અને ચોથો વિચાર, સામ્રાજ્ય પોતાના આંતરિક વિરોધાભાસોના ભાર હેઠળ તૂટી પડ્યું નહોતું. તે ક્રાંતિકારી ફ્રાન્સની અભૂતપૂર્વ લશ્કરી અને વૈચારિક શક્તિ દ્વારા નષ્ટ થયું હતું.
આ અંતનું કારણ સ્પષ્ટ કરે છે. તે બીમાર થઈને નહોતું મર્યું, તેનું ખૂન થયું હતું એમ કહી શકાય. બાહ્ય પરિબળો નિર્ણાયક બન્યા, આંતરિક નબળાઈ નહીં. તો આ હજાર વર્ષ જૂના સામ્રાજ્યની વાત આજે આપણને કઈ રીતે કામ લાગી શકે? શું આ ઇતિહાસમાંથી આપણે કંઈક શીખી શકીએ, અમુક વ્યવહારુ બાબતો?
ચોક્કસ, ઘણી રીતે. પહેલું, સંઘવાદ અને બહુસ્તરીય શાસનને સમજવા માટે એચઆરઈ એક અદ્ભુત કેસ સ્ટડી છે. યુરોપિયન યુનિયન જેવી રચનાઓ આજે જે પડકારોનો સામનો કરી રહી છે, સભ્ય દેશોના હિતો અને કેન્દ્રીય સંસ્થાઓ વચ્ચે સંતુલન રાખવું, તેવા જ પડકારો એચઆરઈએ સદીઓ સુધી ઝીલ્યા હતા. સત્તાની વહેંચણીના ફાયદા અને ગેરફાયદા બંને અહીં જોવા મળે છે.
બીજું, મને લાગે છે સ્થિરતા માટે કાયદાની તાકાત. એચઆરઈનો ઇતિહાસ બતાવે છે કે મજબૂત અને માન્ય કાનૂની સંસ્થાઓ સમાજને લાંબા સમય સુધી જોડી રાખી શકે છે, કદાચ લશ્કરી તાકાત કરતાં પણ વધુ અસરકારક રીતે. જ્યાં ઘણી વિવિધતા હોય, આપણા દેશની જેમ, ત્યાં કાયદાનું શાસન કેટલું જરૂરી છે તે આમાંથી સમજાય છે.
બરાબર. ત્રીજું, ઇતિહાસનું યોગ્ય મૂલ્યાંકન. વહેલીની જેમ ભૂતકાળને તેના પોતાના સમયના સંદર્ભમાં જોતા શીખવું, આજના વિચારો કે આદર્શોના આધારે ભૂતકાળને સારો કે ખરાબ ઠેરવવાની લાલચ ટાળવી, આ એક ક્રિટિકલ થિંકિંગ સ્કિલ છે જે ખૂબ જરૂરી છે.
ચોથું, વિવિધતાનું સંચાલન. ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક આટલી બધી વિવિધતા ધરાવતા સમાજને સાથે રાખવા માટે વ્યવહારુ બનવું પડે છે, સમાધાન કરવા પડે છે. ઓગ્સબર્ગની શાંતિ જેવી સમજૂતીઓ ભલે આદર્શ ના હોય પણ તે સહ અસ્તિત્વ શક્ય બનાવતી હતી. એમાંથી કંઈક શીખવા જેવું છે.
અને પાંચમું, રાજકીય વ્યવસ્થાની સ્થિતિસ્થાપકતા, રેઝિલિયન્સ. કઠોર અને એક હથ્થું શાસન કરતા કદાચ વાટાઘાટો, કાયદા અને લવચિકતા પર આધારિત વ્યવસ્થા મોટા આંચકાઓ વધુ સારી રીતે સહન કરી શકે છે અને લાંબુ ટકી શકે છે. એચઆરઈએનું ઉદાહરણ છે, એ ટક્યું, બદલાયું પણ ટક્યું. આ આખી વાતચીત પછી મને જે મુખ્ય વાત સમજાય છે તે એ છે કે ઇતિહાસમાં જેને આપણે સહેલાઈથી નિષ્ફળ માની લઈએ છીએ તેના પર ફરી વિચાર કરવો કેટલો જરૂરી છે. પવિત્ર રોમન સામ્રાજ્યની કહાણી બતાવે છે કે શક્તિ, સફળતા અને શાસનના ઘણા રસ્તા હોઈ શકે છે. આપણે ખુલ્લા મને તેમને સમજવાની જરૂર છે. એક ચોકઠામાં બધું ફિટ કરવાની કોશિશ ન કરવી જોઈએ.
મારા માટે સૌથી રસપ્રદ વાત એ રહી કે વેસ્ટફેલિયાની સંધિ, જે સામાન્ય રીતે અંત સાથે જોડાયેલી છે, તેણે ખરેખર સામ્રાજ્યનો અંત ના આણ્યો પણ તેને એક નવો આધાર આપ્યો. ઇતિહાસની આવી પુનઃવ્યાખ્યા ખરેખર વિચાર પ્રેરક છે. આખરે વેલી આપણને યાદ અપાવે છે કે એચઆરઈનો વારસો કોઈ એક મજબૂત નેતા કે રાષ્ટ્રોમાં નથી, પણ કાયદાના શાસન, સત્તાની વહેંચણી અને વિવિધતાપૂર્ણ સમાજમાં સૌના અધિકારોના રક્ષણના પ્રયાસોમાં છે. અને આ વિચારો આજે પણ એટલા જ મહત્વના છે.
તો અંતે એક સવાલ વિચારવા જેવો છે. આજની આ વૈશ્વિક દુનિયામાં જ્યાં દેશોની સરહદો ક્યારેક ઓછી મહત્વની લાગે છે અને આંતરરાષ્ટ્રીય સહકાર વધુને વધુ જરૂરી બન્યો છે, ત્યારે શું પવિત્ર રોમન સામ્રાજ્ય જેવા મોડેલ, જે કાયદાકીય માળખા અને વાટાઘાટો પર ચાલતું હતું, ભલે ધીમું હોય, તેમાંથી આપણે કંઈક શીખી શકીએ છીએ?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.